એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર. અમુક પુસ્તકો હોય છે ને જે ખાલી વાર્તા નથી કહેતા, એ તો જાણે આખા જમાનાનો અરીસો બની જાય છે. આજે આપણે એક એવી જ નવલકથાની દુનિયામાં જઈ રહ્યા છીએ જે સંગીત, સંઘર્ષ અને એમ કહીએ કે દાયકાઓ સુધી દબાયેલા સત્યની ગાથા છે. લેખિકા ડોની વોલ્ટનની 2021માં આવેલી કૃતિ ધ ફાઇનલ રિવાઇવલ ઓફ ઓપલ એન્નેવ.
અને હા, આ કોઈ એમ કહીએ કે સામાન્ય નવલકથા તો છે જ નહીં. એની લખાવટની જે શૈલી છે ને, એ જ એને બહુ ખાસ બનાવે છે. લેખિકા, જે પોતે એક પત્રકાર છે, એમણે આખી વાર્તા એક કાલ્પનિક મૌખિક ઇતિહાસ એટલે કે ઓરલ હિસ્ટ્રી તરીકે રજૂ કરી છે, જાણે આપણે કોઈ ડોક્યુમેન્ટરી જોતા હોઈએ.
બરાબર. જ્યાં અલગ અલગ પાત્રો વર્ષો પછી ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. આ જ વાત મને સૌથી વધુ રસપ્રદ લાગી, કેમ કે સત્ય ક્યારે એક નથી હોતું, ખરું ને? એ તો અલગ અલગ લોકોના દૃષ્ટિકોણના ટુકડાઓને જોડીને જ બને છે. અને આ વાર્તાના કેન્દ્રમાં છે આવા જ બે એકદમ વિરોધાભાસી ટુકડાઓ, ઓપલ અને નેવ.
બિલકુલ, આગ અને પાણીનો સંગમ કહી શકાય. ઓપલ જ્વેલ ડિટ્રોઇટની એક નીડર, તેજસ્વી અને બળવાખોર અશ્વેત ગાયિકા. એના માટે કળા એટલે સમાજ સામે અરીસો ધરવાનું સાધન, મુંડન કરાવેનું માથું અને સ્ટેજ પર એવી ઊર્જા કે જાણે વીજળીનો કરંટ પસાર થતો હોય.
અને એની સામે છે નેવિલ નેવ ચાર્લ્સ, બ્રિટનનો એક પ્રતિભાશાળી, શાંત પણ ખૂબ જ મહત્વાકાંક્ષી શ્વેત સંગીતકાર. એના ગીતોમાં માધુર્ય છે, પણ ઓપલ જેવી આગ નથી. મને લાગે છે કે નેવને ઓપલની પ્રતિભા દેખાઈ, પણ એ પ્રતિભા જે સંઘર્ષની ભઠ્ઠીમાંથી આવી હતી એ કદાચ ન દેખાઈ.
તમે સાચી જગ્યાએ આંગળી મૂકી છે. નેવ ઓપલની કળાનો પ્રશંસક હતો, પણ ઓપલ જે જાતિવાદનો રોજબરોજ સામનો કરતી હતી એનાથી તે મોટે ભાગે અજાણ રહેવાનું પસંદ કરતો હતો. એમની મુલાકાત ન્યૂયોર્કમાં થાય છે અને રિવિંગ્ટન રેકોર્ડ્સ એમની આ અસામાન્ય જોડી પર દાવ લગાવે છે. નેવની સુલભ ધૂન અને ઓપલનો ધારદાર અવાજ ધીમે ધીમે લોકોનું ધ્યાન ખેંચે છે.
પણ કળાની દુનિયામાં, ખાસ કરીને 1970ના દાયકાના અમેરિકામાં, ખાલી પ્રતિભા પૂરતી નથી હોતી. એમની આ સફરમાં એક એવો વળાંક આવે છે જે બધું જ બદલી નાખે છે. 1971ની એ રાત જે આખી નવલકથાનું હૃદય છે.
હા, રિવિંગ્ટન રેકોર્ડ્સના એક શોકેસ કોન્સર્ટમાં એ લોકો પરફોર્મ કરવાના હતા. એમની સાથે ધ વિન્ડિકેટર્સ નામનું બીજું એક બેન્ડ પણ હતું, અને આ બેન્ડ સ્ટેજ પર કોન્ફેડરેટ ધ્વજ લઈને આવે છે.
એક મિનિટ, અહીં આપણા શ્રોતાઓ માટે એ સમજવું જરૂરી છે કે આ ધ્વજનું શું મહત્વ છે.
ચોક્કસ. આ જે કોન્ફેડરેટ ધ્વજ છે એ અમેરિકાના ગૃહયુદ્ધ સાથે જોડાયેલો છે, અને ઘણા લોકો માટે એ ગુલામી, જાતિવાદ અને શ્વેત સર્વોપરિતાનું પ્રતીક છે. એટલે ઓપલ જેવી અશ્વેત સ્ત્રી માટે સ્ટેજ પર એ ધ્વજ જોવો એ ખાલી રાજકીય મતભેદ નહોતો, એ એની ઓળખ પર સીધો હુમલો હતો.
અને ઓપલની પ્રતિક્રિયા પણ એના જેવી જ હતી, એકદમ અણધારી અને શક્તિશાળી. કોઈ ભાષણ નહીં, કોઈ બૂમાબૂમ નહીં.
બિલકુલ નહીં. એ શાંતિથી સ્ટેજ પર જાય છે, એ ધ્વજ લઈ લે છે અને એને ખાલી ડ્રમ સ્ટૂલ પર લપેટી દે છે. શબ્દો વગરનો આ વિરોધ ભીડમાં હાજર જાતિવાદીઓને ઉશ્કેરે છે, અને
જોત જોતામાં એક ભયંકર રમખાણ ફાટી નીકળે છે.
અને એ અંધાધૂંધી અને નફરતની આગમાં એક નિર્દોષનો ભોગ લેવાય છે.
હા, એમના બેન્ડનો ડ્રમર જીમી કર્ટિસ, એક પ્રેમાળ શાંત સ્વભાવનો યુવાન જેને શ્વેત લોકોનું ટોળું ઘેરીને મારી નાખે છે. એક કલાકારનું મૃત્યુ થાય છે, પણ એની સાથે ઓપલ અને નેવના સંબંધનું અને એમની કારકિર્દીનું પણ મૃત્યુ થાય છે. પણ મને અહીં એક વાત નથી સમજાતી. નેવ ત્યાં જ હતો, એણે બધું પોતાની આંખે જોયું, તો પછી એણે ઓપલનો ખુલ્લીને બચાવ કેમ ન કર્યો? શું એ ડરી ગયો હતો, કે પછી એને પોતાની કારકિર્દી વધારે વહાલી હતી?
આ જ તો આ નવલકથાનો સૌથી જટિલ અને મહત્વનો પ્રશ્ન છે. નેવ કોઈ ખરાબ વ્યક્તિ નથી, પણ એ એક નિષ્ફળ સહયોગી એટલે કે ફેલ્ડ એલાય છે. ઘટના પછી મીડિયા ઓપલને એકદમ આક્રમક ચિત્રે છે, અને રેકોર્ડ લેબલના દબાણમાં આવીને નેવ ઓપલનો બચાવ કરતું એક નબળું ગોળ ગોળ નિવેદન આપી દે છે. એની મહત્વાકાંક્ષા એની નૈતિક હિંમત પર હાવી થઈ જાય છે.
એટલે જે સત્ય માટે લડ્યું એને ઇન્ડસ્ટ્રીએ એકલું પાડી દીધું, અને જે ચૂપ રહ્યો એ સફળતાની સીડીઓ ચડી ગયો. આ તો સમાજનું કડવું સત્ય છે, નહીં?
બરાબર. નેવ એક સફળ સોલો સ્ટાર બને છે, એને પ્રસિદ્ધિ, પૈસા બધું જ મળે છે. જ્યારે ઓપલ, જેણે સત્યનો પક્ષ લીધો હતો, એ જાણે અંધકારમાં ખોવાઈ જાય છે. એ પેરિસ જતી રહે છે અને મુખ્યધારાથી દૂર રહીને પોતાનું સંગીત બનાવે છે. જાણે ઇતિહાસના પાનામાંથી એનું નામ જ ભૂસી નાખવામાં આવ્યું હોય.
પણ ઇતિહાસને ગમે તેટલો ભૂસવાનો પ્રયત્ન કરો, કોઈક તો હોય છે જે એ ધૂળ ખંખેરીને સત્ય બહાર લાવે છે.
અને અહીં વાર્તામાં પ્રવેશ થાય છે એસ સની શેલ્ટનનો. દાયકાઓ પછી 2016માં ઓરલ મેગેઝિનની પહેલી અશ્વેત એડિટર ઇન ચીફ સની ઓપલ અને નેવના સંભવિત પુનર્મિલન ટૂર પર એક પુસ્તક લખવાનું શરૂ કરે છે. અને અહીંથી વાર્તાનું બીજું રહસ્ય ખુલે છે. સનીને ખબર પડે છે કે જે ડ્રમર જિમી કર્ટિસ તે રાત્રે માર્યો ગયો હતો એ એના પિતા હતા, જેમને એ ક્યારેય મળી નહોતી.
ઓહો, એટલે જે પત્રકાર આ વાર્તાના ટુકડા ભેગા કરી રહી છે તે પોતે જ આ વાર્તાનો એક જીવંત ભાગ બની જાય છે. આ તો કમાલનો વળાંક છે. હવે સની માટે આ ખાલી એક પત્રકારત્વનું કામ નથી રહ્યું.
ના, હવે આ એના પિતા માટે ન્યાયની એક અંગત લડાઈ બની ગઈ છે. અને એ જેમ જેમ ઊંડી તપાસ કરે છે તેમ તેમ દાયકાઓ જૂના રહસ્યો બહાર આવે છે. એને એક ભયાનક સત્ય મળે છે. એના પિતાનો હત્યારો વર્જિલ લફાર્જ બીજું કોઈ નહીં પણ નેવની પત્ની ડાયનનો ભાઈ હતો.
શું? એક મિનિટ. એનો અર્થ એ કે?
એનો અર્થ એ કે નેવ અને એની પત્ની દાયકાઓથી આ સત્ય જાણતા હતા. એમણે પોતાના પરિવારને બચાવવા માટે એક નિર્દોષના હત્યારાને છાવર્યું હતું. નેવની સફળતાનો આખો ચમકતો મહેલ એક નિર્દોષના મૃત્યુના પાયા પર ટટેલો હતો.
આ તો વિશ્વાસઘાતની ચરમ સીમા છે. જ્યારે સની આ સત્ય નેવની સામે મૂકે છે ત્યારે શું થાય છે?
ત્યારે બધું જ તૂટી પડે છે. ઓપલ, જે આટલા વર્ષો પછી નેવ સાથે ફરી ગાવાનું વિચારી રહી હતી, તે આ સત્ય જાણીને ભાંગી પડે છે. જે વ્યક્તિને એ પોતાનો કલાત્મક સાથી માનતી હતી એણે એની પીઠમાં ખંજર ભૂંક્યું હતું. એ પુનર્મિલન ટૂર કાયમ માટે રદ કરી દે છે.
પણ એક મિનિટ, જો કોન્સર્ટ જ રદ થઈ ગયો તો પછી આ શીર્ષક ધ ફાઇનલ રિવાઇવલ એનો શું મતલબ? પુનરુત્થાન શેનું થયું?
આ જ તો લેખિકાની સુંદરતા છે. ઓપલનું અંતિમ પુનરુત્થાન કોઈ કોન્સર્ટના સ્ટેજ પર નથી થતું, એ સનીના પુસ્તકમાં થાય છે, સત્યના પુનરુત્થાનમાં થાય છે. એની કહાણી, એનો સંઘર્ષ, એની હિંમત, જે વર્ષો સુધી દબાયેલી રહી, તે આખરે દુનિયા સમક્ષ સાચા સ્વરૂપમાં આવે છે. એ જ છે એનું સાચું પુનરુત્થાન.
આખી વાર્તા જાણ્યા પછી એ વિચાર આવે છે કે શું આ ખાલી બે સંગીતકારોની કહાણી છે કે પછી લેખિકા કંઈક મોટું કહેવા માંગે છે?
નિશંકપણે આ એક મોટી વાસ્તવિકતા પરની ટિપ્પણી છે. એક તરફ તે સંગીત ઉદ્યોગનું કાળું સત્ય ઉજાગર કરે છે, જે અશ્વેત કલાકારોની પ્રતિભાનો ઉપયોગ કરે છે પણ તેમના અવાજને દબાવી દે છે. પુસ્તકમાં એક પાત્ર કહે છે, તેમને સંઘર્ષ વિનાની સંવેદના જોઈતી હતી, વાર્તા વિનાનો અવાજ જોઈતો હતો.
અને બીજું, નેવનું પાત્ર, તે આપણને અન્યાય સામે ચૂપ રહેવાના પરિણામો વિશે વિચારવા મજબૂર કરે છે. એની નિષ્ક્રિયતા જ સૌથી મોટો ગુનો બની જાય છે, ખરું ને?
ચોક્કસ. અને સૌથી અગત્યનું, આ નવલકથા ઇતિહાસ કોણ લખે છે અને કોની વાર્તા કહેવાય છે એના પર સવાલ ઉઠાવે છે. સનીનું પાત્ર એ દબાયેલા અવાજને ફરી જીવંત કરવાનું પ્રતીક છે. એટલે જ પેલી મૌખિક ઇતિહાસવાળી શૈલી અહીં બહુ કારગર નીવડે છે. આપણને સમજાય છે કે ઇતિહાસ કોઈ એક સત્ય નથી પણ અનેક અવાજોનો સંઘર્ષ છે.
આ વાર્તા એ પણ બતાવે છે કે કળા ફક્ત મનોરંજન નથી પણ સત્ય બોલવાનું અને પરિવર્તન લાવવાનું એક શક્તિશાળી માધ્યમ પણ છે.
અને એ સત્યને પોતાનો અવાજ શોધતા ભલે દાયકાઓ કેમ ન લાગે પણ અંતે તેનું પુનરુત્થાન થાય જ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.